લાગણી થઈ, સ્વજન ના સ્મરણ થી, ભેટા થી અને મેળાપ થવાથી, કોઈ સારું કામ થવાથી, કોઈ પણ ગમે તેવા કારણ થી લાગણી થઈ તો એ લાગણી નો ઉપયોગ કરી લેવો, ઉપભોગ નહીં કરવો. ઉપભોગ કરવાથી વપરાઈ જાય અને ઉપયોગ કરવાથી વધે છે. લાગણી શક્તિ ના રૂપમાં ફેરવાઈ જાય પછી, ઉપયોગથી શક્તિ ના રૂપમાં લાગણી ફેરવાઈ જાય. એટલે લાગણીનો ઉપભોગ નહીં કરવો. એટલે તે વખતે સજાગ રહીએ આપણે, જાગૃતિ જોઈએ. જાગૃતિ હોય, અવેરનેસ, એ જાતની અવેરનેસ હોય કે લાગણીનો ઉપયોગ થયો તો તે વખતે લાગણીનો ઉપયોગ કરવો. તો કે શેમાં ઉપયોગ કરવો? તો કર્મમાં પણ ઉપયોગ થાય, એનો કર્મમાં પણ ઉપયોગ થાય, અથવા તો પ્રાર્થનામાં, ભજનમાં, સ્મરણમાં પણ એનો ઉપયોગ થાય. તો વધારે એકાગ્રતા વાળું સ્મરણ થાય અને સારું તપાસ વાળું થાય લાગણી વખતે. એમ ઉપયોગનું બહુ મહત્વ છે.
બધા બીજું તમે જે લખેલું છે, જાતિ વિષય વાસના છે, જાતિય વિષય વાસના, તેનાથી દૂર રહેવું જોઈએ.
એમ છે કે આખો સંસાર ભગવાને ઉત્પન્ન કર્યો છે અને રહેવાનો છે, એટલે જાતિ વાસના તો રહેવાની છે, પણ એનો દુરુપયોગ ના થવો જોઈએ, સંયમ પૂર્વક વાપરવી જોઈએ. જાતે નાબૂદ થશે તો સંસાર નષ્ટ થાય, તો આખો હેતુ માર્યો જાય. ભગવાને આખું બ્રહ્માંડ સર્જન કર્યું છે અને આપણી પૃથ્વી પણ એને સર્જન કરી છે, મનુષ્ય સમાજ પણ એને સર્જન કર્યો છે, સંસાર પણ એને સર્જન કર્યો છે, અને સંસાર હંમેશા માટે રહેવાનો છે. એટલે આ નાબૂદ થવાની વાત તો ખોટી છે, પણ એનો સંયમ પણ સંયમ પૂર્વક ઉપયોગ થવો જોઈએ. અત્યારે સંયમ તૂટી ગયો છે, ઉપભોગ રહ્યો છે, તે નહીં. એમ મારો કહેવાનો હેતુ એ છે એની પાછળ, કે વાસના નાબૂદ નહીં થઈ શકે, નાબૂદ થાય તો સંસાર નાબૂદ થાય. એટલે એનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, હેતુપૂર્વક. પહેલાના વખતમાં આપણા શાસ્ત્રો, વેદ વગેરે આપણે જો વાંચીએ તો ઋષિ મુનિઓ પણ પત્ની હતી, છોકરા હતા એમને. પણ ત્યારે તે વખતે અવેરનેસ, આ પુત્રો ને માટે જ આ કર્મ છે. પુત્ર પુત્રાદી એટલે છોકરી જન્મ કે છોકરો, પણ આ હેતુ, એ હેતુની અવેરનેસ એટ ધેટ વેરી ટાઈમ એ કર્મ કરતી વખતે રહેતી હતી અમને. એ જાતનો આનો ઉપયોગ થવો જોઈએ, એ રહેવું જોઈએ. એમ મારો કહેવાનો હેતુ એ છે એની પાછળ.
બધા સત્વ, રજસ અને તમસ એ જીવન કોટી અને ચેતનપણાની કક્ષા.
સત્વ છે એ ચેતનપણાની કક્ષા છે, અને રજસ ને તમસ એ સંસારને ટકાવી રાખવાના માટેના ગુણો છે. એ જો રજસ ને તમસ ના હોય તો સંસાર પણ નભી ના શકે. રજસ ને લીધે એક્ટિવિટીઝ, કર્મ થાય, અને જો તમસ ના હોય તો બ્રેક ના થાય, બ્રેક ના વાગે. મોટા ગમે તેની ઝડપે જતી હોય ને બ્રેક જોઈએ, તમસ બ્રેક છે આની અંદર. એટલે સત્વગુણ ચેતન ને આધારે આપણામાં ચેતન રહ્યું છે અને ટકાવનાર સત્વ છે. આપણામાં ચેતન આત્મા છે અને ટકાવનાર સત્વ છે, અને સંસારને ટકાવનાર રજસ ને તમસ છે. રજસ જો એકલો હોય તો એટલી બધી ગતિ થાય, એટલી બધી ગતિ થાય કે અત્યંત ગતિ, જેનો સુમાર કોઈ નહીં. તે આ તમસ છે, તે બ્રેક છે, બ્રેક
અટકાવે. ચેતનમાં જયારે એનું ઉર્ધ્વીકરણ થાય,
ચેતનમાં ઉર્ધ્વીકરણ થાય ત્યારે રજસની પ્રવૃત્તિ, જે એનું ધ્યેય છે, એની અંદર બહુ એકાગ્રપણે સતત થયા કરે, અટકે નહીં, કન્ટિન્યુઅસલી રહેવામાં, અખંડતા પ્રગટાવવામાં રજસ બહુ મોટો ભાગ ભજવે છે. અને ત્યારે તમસ શું કરે છે? ત્યારે તમસ છે તે કોઈ જાતનો જીવપણાનો પ્રમાદ આદિ ભાવ ત્યાં આગળ જતો નથી. તે સ્થિરતા પ્રગટાવવામાં, તે વખતે સ્થિરતા પ્રગટાવવામાં અને ત્યાં આગળ ટકાવી રાખવામાં તમસ ભાવ
ચેતનપણામાં
સ્થિરતા પ્રાપ્ત થવાનું અને એની એ સ્થિતિમાં ટકાવી રાખવા માટે તમસ ભાવ
જોઈએ. જીવનમાં પ્રાકટ્ય માટે અને જીવનના પ્રવાહમાં વહન કરાવે તે શ્રદ્ધા.
શ્રદ્ધા શ્રદ્ધાનું કામ જ આ છે કે આપણા માની શક્તિને પ્રાગટ્ય કરે અને એને વહન કરાવે પછી ગતિમાં મુકાવે. એટલી પ્રગટાવીને બેસી ના રહે. કર્મ પણ આપણે કરીએ છીએ, કર્મ કરીએ છીએ દાખલે કે ઈચ્છાને લીધે કર્મ કરીએ છીએ. એમાં પણ લાગે છે કે કર્મની પહેલા ઈચ્છા છે, કર્મની ઈચ્છા છે અને તેને લીધે કર્મ થાય છે. પણ એ કર્મ જે બાહુશીથી, જે હોશિયારીથી, જે હિંમતથી, જે ધીરજથી, જે સાહસથી આપણે કર્મ કરીએ એ બધામાં શ્રદ્ધા ભાગ બન્યો છે. બહુ મોટો આવું કરીશું. આત્મવિશ્વાસ એ શ્રદ્ધાનું પરિણામ છે.
એટલે મોટા સાચી શ્રદ્ધા એ વાસ્તવિકપણામાંથી, વાસ્તવિકતામાંથી જન્મે.
ના, વાસ્તવિકપણામાં ટકા વાસ્તવિકપણું આણે
આણે વાસ્તવિકપણું આણે શ્રદ્ધા.
શ્રદ્ધા એ ખાલી ખાલી આકાશમાં ઉડતી હોતી નથી. એ શ્રદ્ધા નહીં, શ્રદ્ધા તો વાસ્તવિકપણાને પ્રગટાવે, રિયાલિટી પ્રગટાવે તે શ્રદ્ધા.
અને મોટા શ્રદ્ધા સહજ થાય,
શ્રદ્ધા સહજ થાય તો એને પોતાની શક્તિનું માન સતત રહ્યા કરે.
તો મોટા આમ તો મહેનત કરીને શ્રદ્ધા આમ
શ્રદ્ધા એ સહજ ગુણ છે.
સહજ ગુણ જ છે.
મહેનત કર્યાથી નહીં
આવે.
શ્રદ્ધા કેળવાય, અભ્યાસથી કેળવાય નહીં. પણ એના એ પ્રકારના અભ્યાસમાંથી એ તો શ્રદ્ધા આપણને એ અભ્યાસને પક્વ કરાવે, પરિપક્વ કરાવે, એના પરિણામમાં નિપજાવે.
એટલે શ્રદ્ધા અંદરથી જ
ઉગે. શ્રદ્ધા એ આત્માનો ગુણધર્મ.
શ્રદ્ધા એ આત્માનો ગુણધર્મ. મોટા બીજું તમે લખ્યું છે કે સંસારનો હેતુ તો જીવનના ફલિતાર્થે છે.
જીવનને જીવનના વિકાસ માટે સંસાર છે.
સંસાર છે
એમાં બદ્ધ થઈ રહેવાને માટે સંસાર એનો હેતુ નથી. એમાં જકડી જવાને માટે નથી, એનાથી મુક્ત થવાને માટે હેતુ છે. આપણો મનુષ્ય, આપણો જન્મનો મનુષ્ય, માનવ તરીકે આપણે જે જન્મ્યા છે તે સંસારમાં બદ્ધ થવાને માટે જન્મ્યા નથી, સંસારથી મુક્ત થવાને માટે જન્મેલા છે. અને મુક્ત થઈને સંસારમાં આ સંસારને છૂટી દેવાનું નથી, સંસારમાં રહેવાનું છે પણ મુક્ત થઈને
રહેવાનું.
એના એમાં એમાં બંધનરૂપ થઈને આપણે રહેવાનું નથી, બદ્ધ થઈ જઈને રહેવાનું નથી. એમ
બીજું મોટા બધો આધાર મનને રસ પડાવવા વિશે રહેલો છે. જીવનનો રસ અંતરમાં છે.
અંતરમાં છે એટલે રસ છે. રસ આપણને જે લાગે છે કઈ કશામાં, દુનિયાના સંસારના કર્મમાં, કર્મના કોઈ પણ પ્રકારમાં, અનેક પ્રકારના એમાં જે આપણને રસ પડે છે, એ જે રસ પડે છે લાગે છે બહારથી આપણને, પણ રસનો મૂળ કેન્દ્ર તો અંતર
લાગે
બહારથી પણ છે અંતરમાં.
બીજો એક સેન્ટન્સ છે મોટા, એ મુક્તિ એટલે પુરુષની પોતાની સાહજિક સ્વતંત્ર ચેતનાત્મક શક્તિ પોતાની પ્રકૃતિમાં સિદ્ધ કરવી તે.
એટલે અત્યારે શરૂઆતમાં માનવ છે તે પ્રકૃતિ પર છે. પ્રકૃતિ જ આગળ છે, મોકરે છે ને પ્રકૃતિના પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. ત્યારે આત્માની શક્તિમાં આપણે આવીએ, આપણે એના માટે નથી. પ્રકૃતિથી આપણે વચ્ચે વાત સાચી, પણ પ્રકૃતિના આધીન થઈને એના ગુલામ થઈને આપણે રહેવાનું નથી. પ્રકૃતિથી મુક્ત થઈને વિહરવાને માટે પુરુષ આપણામાં જાગૃત થવો જોઈએ. બે ચેતનના બે ભાગ પાડ્યા, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ આપણામાં અત્યારે છે પણ સુષુપ્ત દશામાં છે, ને પ્રકૃતિ મોકરે છે, જીવતી જાગતી છે, ને પ્રકૃતિ પ્રમાણે જે તે બધું થયા કરે છે. ત્યારે આપણે કરવાનું શું છે કે પ્રકૃતિને ગૌણ બનાવી દેવાની. પણ એ ગૌણ ક્યારે બને કે પુરુષ મોકરે આવે ત્યારે. તો પુરુષ મોકરે ક્યારે આવશે કે પુરુષપણાનો, પુરુષના જે પુરુષ પ્રગટી શકે આગળ મોકરે આવી શકે એવા પ્રકારનો અભ્યાસ આપણો સતત રહેવો જોઈએ. એ જાતની જાગૃતિ રહેવી જોઈએ, એ જાતનો હેતુ રહેવો જોઈએ આપણો કે આ માટે છે. જીવનનો હેતુ આપણા આખા અસ્તિત્વનો હેતુ પુરુષને પ્રગટાવવાનો છે, પુરુષને આગળ લાવવા પડવાનો છે, ને પ્રકૃતિને પાછળ ગૌણ બનાવી દેવાની છે. એ જાતની સમજણ પહેલા તો પ્રગટ હોવી જોઈએ, અને પછી એ જાતનો હેતુ આપણો થવો જોઈએ, અને હેતુ થયા પછી એ પ્રકારનો અભ્યાસ આપણો થવો જોઈએ, ને અભ્યાસમાં પછી કન્ટિન્યુટી પ્રગટ હોવી જોઈએ. અને અભ્યાસ કરતા કરતા એની સભાનતા રહેવી જોઈએ, એને માટે અભ્યાસ છે એની સભાનતા આપણને રહેવી જોઈએ, તો પછી પ્રકૃતિ કોણ બને અને પુરુષ મોકલે આવી જાય. એમ બને
એ હિસાબ માટે કાલે તમે પેલું કઈ ધર્મ અર્થ કામ ના ત્રણ ફેરા ને
ચાર ફેરા છે, પાન આવતી હોય ચાર ફેરા, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર ફેરા મંગળ ફેરા પહેરાવે છે. એ વગર તે મનુષ્યને ખ્યાલ આપવા માટે આ તમારા ચાર કર્તવ્યો છે જીવનમાં, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ અર્થ કામ માં પ્રકૃતિ મોક્ષે, ને મોક્ષ આવે ત્યાં પુરુષ મોક્ષે. તે ત્રણ વખત કન્યાને આ મોકરે રાખે છે પાન આવતી વખત ફેરા ફરતી વખતે, એનો પ્રકૃતિ એ ધર્મ અર્થ અને કામમાં પ્રકૃતિ મોકલે અને મોક્ષમાં પુરુષ મોકલે, એનું ભાન પ્રગટાવવા માટે આ સિમ્બોલિક એક્સપ્રેશન છે. હવે એ બધું સમજાવે નહીં ને કોઈ, આ ગોળ મહારાજો ને આચાર્ય લગ્ન કરાવે છે, કઈ કોઈને સમજવાની પડી હોતી નથી. તો મારે તો આ વખતે તો હરિના લગ્ન હતા અને હરિને મેં નાનપણથી ઉછેરેલો, એટલે પછી બધું
સમજાવ્યું,
બધું સમજાવ્યું વિગતવાર બધું.
એ શક્તિ સ્વરૂપ છે, જો જ્ઞાન ભક્તિ પૂર્વક એનો ઉપયોગ થતો હોય તો સંસારી જીવનમાં વૃત્તિ એ અજ્ઞાનમાં, ને દિવ્ય વૃત્તિનું મૂળ જ્ઞાનમાં.
ભક્તિ તો થયા જ કરવાની, કોઈ પણ જીવ હોય અપવાદ સિવાય વૃત્તિ થયા કરવાની. તે સંસારી જીવનમાં વૃત્તિ થાય, સંસારી લોકોની વૃત્તિ થાય, તે કેટલાક ને અમસ્તે મસ્તી વૃત્તિઓ જાગ્યા જ કરે, આ કરું તે કરું, ફલાણું કરવાનું, આમ કરું તેમ કરું, ફલાણું સારી નરસી વૃત્તિ રહ્યા જ કરે. અને ભાગ્ય બધી જ ફૂલફિલ થાય, બધી જ ફળે એવું કઈ નહીં, અને એમાં ને એમાં જ વૃત્તિમાં ચક્કરમાં ભમ્યા કરે જીવ દશા વાળો. જ્ઞાન દશા વાળાને એવું સ્ફુરણ થાય તો એ સ્ફુરણ એ પ્રમાણે વર્તે જ, એટલે એની વૃત્તિ નકામી ના જાય,
એની વૃત્તિ
નકામી ના જાય, એ પ્રમાણે એ વર્તે જ ને કરે. બંને ફરક આટલો, પેલાની જીવ દશાની વૃત્તિ છે તે સત્વ માંથી કદી જન્મે નહીં, સત્વ માંથી ઘણું ખરું રાજસ માંથી જન્મે અથવા તમસ માંથી જન્મે. તમસ માંથી જન્મેલી વૃત્તિ સ્ટેટસ કો કઈ કશું કરી શકે નહીં, જાગે ને રજસ માંની વૃત્તિ જાગે તો એ કર્મ કરે ખરો સત્ય પ્રમાણે, પણ એ ફરવા ન ફરે કિના કિના કહી શકાય નક્કી. જયારે અનુભવીને સત્વ માંથી જાગે છે અને એ પ્રમાણે વર્તે, અને એ પ્રમાણે પરિણામ પરિણામ નો વિચાર કરતો નથી, અને પરિણામ શું થયું તેનો પણ એને વિચાર નથી કરતો, માત્ર એ પ્રમાણે વર્તે ખરો.
બીજું માટે હું ઘણી વાર તમને પૂછું છું ને કે હિન્દુસ્તાન શું થશે, આમ શું થશે, કાલે તમે ચોપડી પેલી છે એમ વાંચતો હતો, માટે બધાનો ને જગતનો વિચાર માંડી વાળીને આપણે જો ઠામ ઠેકાણે થવાને સાચી રીતે હૃદયથી સચ્ચાઈથી મંડીશું તો કંઈક દાડો વળવાનો છે
આપણો પોતાનો. કારણ કે શું થશે શું નહીં એ તો ભવિષ્યની વાત છે, પરિણામ શું થશે તે કે નક્કી કહેવાય નહીં, એટલે આપણે આપણું માટે પૂછાર કરવું જે બાબતનો, જે તરફના આપણે કરવાનો ધર્મ હોય અથવા આવી પડેલું હોય અથવા તો આપણે ભાગ્ય જે કંઈ કર્મ કરવાનું હોય તે કર્મ કયા કરવું, અને આ બધા વિચાર છોડી દેવા શું થશે શું નહીં એ ભવિષ્યના ગર્ભમાં રહેલું છે, અને એ વિચારવાથી આપણને કઈ લાભ નથી. દાખલા તરીકે ઇન્જેક્ટ સૂચિત સૂચન થયેલું હોય, દાખલા તરીકે ઇન્દિરાબેન એમ બોલ્યા, કારણ કે એ રાજ્ય કરતા બાઈ છે, એમ બોલ્યા કે ભાઈ હું મંગળસૂત્ર લેવા દઈશ, તો એના પછી એમ ફલિત થાય કે આ સોનાનો કાયદો આવવાનો છે એ નક્કી એમ થાય. અને હવે એક વર્ષ સુધી તો છે જ, એ પણ નક્કી થઈ
ગયું,
એ પણ નક્કી થઈ ગયું. વર્ષના ગાળામાં સોનાનો કાયદો આવશે એ વાત નક્કી. એવી જ રીતે આ જમે શહેરી જમીનમાં મકાનોની આગળ પાછળ જમીન જે હોય તેને ટોચ મર્યાદા રાખી, ત્યારે એ બધું નક્કી છે, એ થવાનું છે. ત્યારે એની અંદર એવા જે નિશ્ચિત થઈ ગયેલા કર્મો છે જે આપણા જીવનને સ્પર્શતા છે, એની અંદર આપણે કેવી રીતે કર્મ કરવું એ વિચારી લેવાય. જે નક્કી થવાનું જ છે તે કર્મ વિશે વિચારવું, અને માત્ર વિચારવું નહીં પણ તેનો યથાયોગ્ય રીતે આપણા લાભમાં આપણે એનો ઉપયોગ કરવો એ બરોબર છે. પણ તેનાથી આગળ જઈને કઈ દેશમાં શું થશે શું નહીં વિચારવું એ બરાબર નથી, કારણ કે એ આપણા હાથની વાત નથી. જેના હાથની વાત હોય એવા લોકો રાજ્ય કરતા પુરુષો, રાજ્યને લગામ જેના હાથમાં છે એવા લોકો જગી બોલતા હોય અને નિશ્ચિત સ્વરૂપે બોલતા હોય, કેટલી વખત અમસ્તા કહેતા હોય તેની પણ નિશ્ચિત સ્વરૂપે કહેતા હોય, નિશ્ચિત તેનો અર્થ ઘટાવીને આપણા કર્મને લગતું જેટલું કંઈ હોય એમાં તે વિશે આપણે કર્મ કરવું એ બરાબર છે. બાકી કંઈ આપણે વિચારવું નહીં કે શું પરિણામ આવશે ને શું થશે દેશનું એ આપણે કંઈ વિચારવું નહીં. કારણ કે કેટલાક લોકો બોલે છે તે કેટલાક દાખલા તરીકે હું કહેતો હતો ઘણા વર્ષો થયા કે કર્મને ગોદે ભાઈ પૈસા તમારા જશે, ત્યારે એ પ્રેરણા રૂપે એ લોકોને કહેતા હોય છે, લોકો પ્રેરણા રૂપે કે ભવિષ્યના ગર્ભમાં શું થવાનું છે એ એમને પ્રેરણા રૂપે સૂજે છે અને એ રીતે એ બોલે છે. ત્યારે એ લોકો જે બોલતા હોય તે પ્રમાણે વર્તવાની તાકાત તો જે એમનામાં ભક્તિ જેમને એમના વિશે ભક્તિ જાગી ગયેલી સંપૂર્ણ ભક્તિ તેવા લોકો વર્તી શકે છે. અત્યારે લોકો વર્તતા હોતા નથી એટલા તો એમાં બોલે એમ નક્કી ઉપરની, પણ ભવિષ્યનો વિચાર ભવિષ્યના પરિણામનો ખ્યાલ આપણે છોડી દેવું પડે. પરિણામનો કોઈ દિવસ વિચાર નહીં કરવો. ગીતા માત્ર તો એટલું બધું સ્પષ્ટ કહે છે કર્મ કરવાનો તને અધિકાર છે, પરિણામનો તને અધિકાર નથી. કર્મમાંથી પરિણામ નિપજવાનું છે વાત નક્કી, પરિણામ નથી એમ નથી. કર્મમાંથી એવું પરિણામ નીપજે એ પણ નક્કી નથી, કારણ કે કર્મની સાથે અનેક ફેક્ટર્સ અનેક વ્યક્તિઓ અનેક પ્રકારના સંજોગો જોડાયેલા છે. એટલે તે બધાની રીતે આપણે ધારીએ તેવું પરિણામ કર્મ ન પણ આવે, કારણ કે કર્મની અંદર આપણે એકલા હોતા નથી, કર્મની સાથે બીજી વ્યક્તિઓ સંજોગો કાળ સ્થિતિ બીજા બધા ઘણા ફેક્ટર્સ જોડાયેલા હોય છે. એટલે કર્મનું પરિણામ આવવાનું છે ખરું, પણ આપણે ધારીએ તેવું ન પણ આવે તો તેથી આપણે ધીરે ધીરે શોક ન કરવો, મનથી વિચારીને ધારી લેવું કે ભાઈ કર્મનું પરિણામ છે પણ આપણે ધાર્યા જેવું જ આવે એવું કંઈ નહીં, કારણ કે આવા વકારણો છે ને. એટલે પરિણામ વિશે દેશના કે કંઈ પણ કશાના પરિણામ વિશે આપણે ધારવું નહીં, પણ પુરુષાર્થ તે તરફનો પુરુષાર્થ આપણે કયા કરવું.
બીજું એક છે મોટા, જીવન અવિચ્છિન્નપણે એક છે, જીવન અવિચ્છિન્નપણે એક છે,
જીવન અવિચ્છિન્નપણે
એક છે. હાલના આપણા દેખાતા જીવનની પાછળ ને આગળ પણ એક પરંપરા છે, એ પરંપરા અનાદિ છે, તેમ છતાં તેવામાં ચેતન હોવાથી ચેતનનું જ્ઞાન પ્રગટી જાય તો તે અંતવાળી પણ બની શકે, જ્ઞાન ભાન પકડી જાય તો તે અંતવાળી પણ બની શકે. એ અંતવાળી પણ બની શકે એ મને સમજ
આવે. જીવન જે છે આપણે અત્યારે જીવીએ છીએ એટલું બધું કે જેની મર્યાદા નથી એવા પ્રકારનું જીવન છે આપણું, ચાલ્યા જ કરે છે
પરંપરા.
એ જીવન આ શરીરદારી છે જેને, એવું જે જીવન છે તેનો અંત તો ભગવાનમય થઈ જઈએ, એ જ્ઞાન માન એવું પ્રગટ જાય પ્રત્યક્ષ, તો એ જીવન શરીર વાળું જીવન અટકી
શકે. શરીર વાળું
શરીર વાળું જીવન અટકી શકે, બાકી તો જીવન તો રહેલું જ છે. પછી પણ જીવન છે એ જુદા પ્રકારનું જીવન છે, શરીર ન પણ હોય, ને શરીર હોય પણ ખરું, પણ શરીર ન હોય એવા ડાક્ટર બધા રહે છે. શરીર ન પણ હોય શરીર વાળું જીવન અટકી જાય, એનો અંત આવી જાય. શરીર વાળા જીવન નો અંત આવી જાય. જ્ઞાન એવું થાય તો ભગવાન ની સાથે તન્મયતા થઈ જાય તો શરીર વાળું જીવન અટકી જાય, ત્યાર પછી જીવન ચાલ્યા કરે છે. એમ ભગવાન નો અંત નથી, એ અમર્યાદ છે, એને કોઈ મર્યાદા નથી. એવા પ્રકારનું આપણું જીવન થઈ જાય ખરું, પણ એનું વ્યક્તિત્વ, એની ઇન્ડિવિજ્યુઅલિટી મટી જાય.
ઇન્ડિવિજ્યુઅલિટી મટી જાય, ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી કલા થઈ જાય.
ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી કલા થઈ જાય,
મર્જ થઈ જાય,
મર્જ થઈ
જાય. એ કહેવાનો હેતુ છે એનો. આંતરિક વૃત્તિઓનો સામનો જે જોગ દેવાનો છે તે આંતરિક જાગૃતિ અને પ્રભુભાવ ઉપર.
આંતરિક વૃત્તિઓ ઉપર જોગ દીધા વગર, કારણ કે આંતરિક વૃત્તિઓ તો જાગ્યા જ વગર ને, આપણે જીવ દશામાં છીએ ત્યાં સુધી વૃત્તિઓ તો જાગ્યા જ વગર, તો એના પર જોગ દીધા વગર આપણે પ્રભુ તરફના સંકલ્પ તરફ, પ્રભુ તરફની ભાવના તરફ, પ્રભુ તરફની અભિરુચિ વિશેષને વિશેષ પરિપક્વપણે જાગે સ્ફુરે, એના પર વિશેષ જોગ દેવો, એના પર જાગૃતિ રાખવી, એના પરત્વની સભાનતા જીવતી જાગતી ચેતનાત્મક સ્ફુર્યા કરે એવું કરવું, એ મનુષ્યનો ધર્મ છે.
કર્મનો સ્વીકાર તેનાથી રાગ દ્વેષાદિની મુક્તિ કાર્ય છે.
કર્મનો સ્વીકાર એટલા માટે, કર્મ તે જીવદશાની જે બધી વૃત્તિઓ છે તે ફળવા માટે નથી, તે જગાવવા માટે નથી. એમાંથી કર્મ કરતા કરતા એ વૃત્તિઓ જાગે તો તેનો ઇનકાર કરવો પડે કે આ કર્મ હું કહું છું તે આને માટે કરતો નથી, કર્મ તો મારા પોતાનામાં સત્વગુણ જાગે, ભગવાન પરત્વની અભિરુચિ જાગે, મારો પોતાનો ઉત્કર્ષ થાય, ઉર્ધ્વ દિશામાં ઉત્કર્ષ થાય, એના માટે કર્મ છે. કર્મ કર્યા વિના તો ચાલવાનું નથી, અને કર્મથી ઘડાવાય છે, તો એ કર્મ વૃત્તિઓ તરફ આપણને ન દોરી જાય. કર્મ કરતી વખતે પ્રભુ પ્રત્યર્થ થાય જાય, અને પ્રભુ પ્રત્યર્થ થાય રાગ દ્વેષાદી આમાંથી અંદર ના હોય, એટલે કર્મ કરતી વખતે ભગવાન ના, કોઈ ભગવાન ના માનતો હોય કોઈ તો કર્મ એ રાગ દ્વેષ થી ના પ્રેરેલા હોય, રાગ દ્વેષ થી મુક્તિ થવા, મુક્ત થવાના
માટેના
કર્મ છે એ રીતે કર્મને સ્વીકારવું જોઈએ. તો એ કર્મ યોગ્ય રીતે થાય એટલું નહીં આપણને પડે, ને બીજાને પણ
પડે,
બીજાને પણ એનાથી
લાભ
થાય. એટલે એ રીતે કર્મ જો કરીએ તો એ કર્મ યજ્ઞ બની જાય છે, અને કર્મ યોગ કહેવાય ને એ રીતે થાય. તો એમાં જો ભગવાનને ઉમેરીએ, પ્રભુ પ્રત્યર્થે જો કર્મ કરીએ તો એ કર્મ યોગ થઈ જાય, અને એમને એમ જો કરીએ તો રાગ દ્વેષ થી મુક્તિ પામવાને માટે તો આપણી શાંતિ પ્રસન્નતા
વધે,
આપણી વધે એટલું નહીં પણ બીજા બધાનો આપણા પરત્વે સદભાવ થાય, સદભાવ વધે,
એટલે
જેટલા રાગદેવ આપણા ઘટે એટલું આપણે જન સમાજ ઉપર અથવા સંપર્કમાં કે સંબંધમાં આવી વ્યક્તિઓ ઉપર વ્યક્તિઓને આપણા માટે સદભાવ જાગે, ને આપણને શાંતિ પ્રસન્નતા આપણે આપણી બઢે વધે ઉગે એ જુદું, એ લાભ જુદો. કારણ કે કોઈને જોઈને પછી આપણને રાગદેવ થાય ને તો પછી આપણને સદભાવ જ જાગે, ને સદભાવ જાગે તો શાંતિ ને પ્રસન્નતા જેનાથી આપણને રહે એમ.
બીજું મોટા અહીં લખ્યું છે, ફૂટપણે કશું સમજવાની ઈચ્છા ન રાખવી.
હે,
સ્ફૂટપણે કશું સમજવાની ઈચ્છા ન રાખવી.
ફૂટપણે,
સ્ફૂટપણે,
સ્ફૂટ.
હા, હું આખું જરા વાંચી જો પેરેગ્રાફ, જરા વધારે ખ્યાલ આવશે. સ્ફૂટપણે કશું સમજવાની ઈચ્છા ન રાખવી. જેટલું વધારે સૂક્ષ્મપણે કહેવાપણું આપણાથી સમજાય તેટલું વધારે સારું. એથી આપણી બુદ્ધિ કસાય છે અને વધારે સૂક્ષ્મ થાય છે. વસ્તુનું યથાર્થપણું શું છે અને આપણી પરિસ્થિતિને અનુકૂળ શું છે તે પણ એને લીધે આપણને સમજાવવા માંડે છે.
એટલે એમ કે છે કે બધું ખુલ્લેમાં ખુલ્લું કે કોઈ કે આપણને સમજાવે તેવી સ્થિતિ, તેવું આપણે ના ઈચ્છવું. તો એના કહેવાનો હેતુ શું છે? એવી સૂક્ષ્મતાથી આપણે સમજી લેવું અને એમ કરવાનું જો રાખીએ તો આપણી બુદ્ધિ વધારે ને વધારે તીર થાય, સૂક્ષ્મ થાય. અને ક્યાં સામાને સામૂહિક વાક્ય ગમે તેમ બોલ્યું હોય તો એની પાછળનો હેતુ શું છે તે આપણને સમજાય. તે એવી રીતે સૂક્ષ્મ રીતે સમજવાનું જો આપણે રાખીએ તો એ વધારે સારું. બધું જ ખુલ્લું ખુલ્લું કહી દે અથવા તો ખુલ્લું ખુલ્લું કહે તો જ આપણને સમજણ પડે. એવી સ્થિતિ બરોબર નહીં રાખવી એમ કહેવાનું.
મને
રેફરન્સ ટુ કોન્ટેક્ટ હોય તો વધારે સમજણ પડે. આ વાક્ય કેમાં ક્યાં છે, કેવી રીતે છે, એમાંથી લીધું છે, કોના કોન્ટેક્ટ માં લીધું છે એ હોય ને તો વધારે સમજણ પડે.
છૂટા પગરા લીધેલા,
છૂટા છૂટા પગરા લીધા છે
એટલે ખ્યાલ નથી આવતો. એટલે નહીં તો સમજ પડે
ના. આ બધું આ મેં વાંચેલું નથી
ના. આ તો હું બે ત્રણ વખત વાંચ્યું એટલે મને થોડો તો ખ્યાલ આવ્યો કે તમે એનો સૂક્ષ્મ ભાવ પકડવા માટે.
સૂક્ષ્મ ભાવ પકડવા
માટે હું પૂછી લઉં. બીજું આ તો ખાલી એક સેન્ટર સ્વીકારેલું છે મેં. એના કરતા પ્રભુ ભાવથી બીજેલું હૈયું રાખવાને પુરુષાર્થ થતો રહે તો સર્વ કાંઈ સૂત્રું સૂત્રું વહ્યા કરે.
બસ
પ્રભુ ભાવથી આપણે જો. બીજું એક છે, મોટા વાસનાઓનો પણ એમના વહેણના પરથી ભિન્ન રીતે તેનો જ્ઞાન ભક્તિ પૂર્વક ઉપયોગ કરવાનો છે.
હા, એ ભાઈ એ બહુ અઘરું છે. કારણ કે વાસના જાગી, આપણી જીવ છે, કોઈ પણ પ્રકારની વાસના જાગી તો વાસનાથી પર રહીને ભગવાનનો ભાવ દ્રઢતો એ અઘરું છે. તો કે એ સી રીતે બને તો વાસના જાગી, તો વાસના જાગી તે પડે છે. પ્રાર્થના કરીએ કે ભગવાન મારામાં જીવ પહોંચ કે હું તને સમર્પણ કરું છું અને મારામાં તારો ભાવ જાગે એવી તું મારા પર કૃપા કર, એવી આપણે તે વખતે પ્રાર્થના કરીએ અને વાસનાને સમર્પણ કરીએ. જાગૃતિ જ પડે, પણ તે વખતે કેટલી બધી જાગૃતિ જોઈએ. અવેરનેસ હોય તો જ થાય, તે સિવાય નહીં થાય. અવેરનેસ જોઈએ, જાગૃતિ જોઈએ તો જ બની શકે.
બીજું એક સેન્ટન્સ ઉપાડેલું છે, જીવન સંસ્કારની ખીલી ઉઠેલી ભાવનાને પણ રૂપ ગણાય.
જીવન સંસ્કારની ખીલી ઉઠેલી ભાવનાને
પણ રૂપ ગણાય.
રૂપ ગણાય, અહીં રૂપ છે તે સ્થૂળ રૂપ નથી. સ્થૂળ રૂપ તો વૃક્ષનું, કુદરતનું, માણસોનું અથવા તો બીજી કળાનું, એનું રૂપ એ સ્થૂળ રૂપ કહેવાય. અને આ સૂક્ષ્મ રૂપ છે.
એટલે સૂક્ષ્મ રૂપના એ રીતે ભગવાનનો ભાવ જે અનિર્વચનીય છે તેને પામવા કે પરખવા માટે જે શક્તિ આપણને ખપ લાગે તેનું નામ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે તો આંતરદ્રષ્ટિ પણ.
આવી જાતની શ્રદ્ધા છે જે ભગવાન અનિર્વચનીય છે. કોઈ વચનથી, બોલથી, ભાષાથી, કઈ કશાથી એ સમજી નથી શકતો. સમજી શકાય છે માત્ર શ્રદ્ધા વડે. શ્રદ્ધા વડે સમજે. શ્રદ્ધા પાયામાં હોય ના હોય તો નહીં કશું બને. ગમે તેટલી માણસ સાધના કરે તો શ્રદ્ધા વિના ના કામ અને થાય પણ નહીં. કારણ વળગી ના રહેવાય. શ્રદ્ધા વિના એકને વળગી રહેવાની શક્યતા નથી કદી પણ.
શ્રદ્ધા વિના નથી. અમે એક સેન્ટન્સ આગળ છે અને બીજું પછી હું વાંચું છું. મોટા જોકે આમાં તો એક્સપ્લેન તો કરેલું છે. એના ભાવની અંદર રહેલા તત્વો જેમ કે એનું સચરાચરપણો, એની અનંત અમર્યાદ શક્તિ, અનેક પ્રકારના ગુણોની ને ગુણોથી પરની શક્તિ, એનું સવિકલ્પપણું અને નિર્વિકલ્પપણું વગેરે આપણામાં પ્રત્યક્ષ અનુભવ રૂપે પ્રકટ થાય ત્યારે એના દર્શન થયા ગણાય.
ત્યારે દર્શન થયા ગણાય. કોઈ કૃષ્ણના કે રામના આકાર રૂપે દર્શન થાય તે દર્શન નહીં,
આવા બધા ગુણ,
આવા ગુણો આપણા જીવનમાં પ્રગટે ત્યારે દર્શન કહેવાય.
આપણને આત્માની સ્થિતિનું ભાન થતા તે હેતુનું સ્પષ્ટ દર્શન થાય છે, અને એમ આપણે યંત્ર બનીએ છીએ. લાવું જયારે દર્શન
થાય ત્યારે આપણે યંત્ર બનીએ, ભગવાન ના કરે એના મીડિયમ બની શકીએ.
પળે પળ તેવા ભાગવતી કાર્ય થયા કરે એનું નામ ભગવાન નું દર્શન. પળે પળે એવા કામ થયા કરે. પછી બીજું આગળ લખ્યું છું, સ્વરૂપ ભગવાન એ મારો આત્મા છે એવી ઊંડી અંતરની જ્ઞાનપૂર્વકની સમજ, સ્વરૂપ ભગવાન છે એવો હૃદયમાં હૃદયથી જ્ઞાન ભક્તિપૂર્વકનો સ્વીકાર, પોતાની જાતની સંપૂર્ણ ઓળખ, એને સ્વકર્મથી સંતોષવા એ જ એની પાકી સમજ. આવું બધું બધું અનુભવ થયા પછી ભગવાન પાકી સમજ. ભગવાન એટલે શું કે શું એને પછી તમે વધારે ડિસ્ક્રાઇબ કરેલું છે એટલે સ્પષ્ટ સમજ પડે છે.
ધ્યાન જે હોય છે તે ઉત્તમ પ્રકારનું ધ્યાન થાય ત્યારે શ્વાસ
ઓછો થઈ જાય કે બંધ થઈ જાય.
આ બધાને કરાવતો હતો એમને ઘણી બતાવેલા ઓછા થઈ જવાનું કારણ શું કે આ સ્થૂળ જળ અને પૃથ્વી તત્વ માંથી ખસી જાય. અવેરનેસ શરીરનું જે મહત્વ છે ને, શરીરનું મહત્વ માંથી શરીરનું મહત્વ અને શરીર દેખાય છે જળ અને પૃથ્વી તત્વને લીધે તેમાંથી નીકળી જાય એટલે પછી આપમેળે ઓછા થાય.